એમાંના એક પ્રકાશમાં જે શબ્દો તેમણે વાપર્યા છે કે આપણે બધાએ સંયુક્ત રીતે બોલાવવું તેમ બોલીએ એટલે આપણે કૃષ્ણા કોન્શિયસનેસમાં અરિહંત કોન્શિયસનેસ ભળી જાય છે એ આપણે સમજી શકશું. ઓમ નમો રતે, બોલો ઓમ સનાતનાય ઉત્તમ શ્લોકાય મુકુંદાય ગોવિંદાય વિષ્ણવે જિષ્ણવે. આ સિદ્ધસેનજી દિવાકરજી અરિહંત પરમાત્માની સ્તુતિ કરતા અરિહંત પરમાત્મા અને કૃષ્ણ વચ્ચેનો કોઈ ભેદ નથી તે પોતાના હૃદયમાંથી કહે છે. વિષ્ણવે જિષ્ણવે અનંતાય અચ્યુતાય શ્રીપતયે વિશ્વરૂપાય ઋષિકેશાય જગન્નાથાય માનંજરાય કાલંજરાય અજાય અજેયાય અજરાય અચલાય
અજેયાય
આદિ સંખ્યાય
માવિ સંખ્યાય
આદિ કેશવાય
માવિ કેશવાય
આદિ શિવાય
આદિ શિવાય
મહાબ્રહ્મણે
મહાબ્રહ્મણે
પરમ શિવાય
પરમ શિવાય
એક અનેક અનંત સ્વરૂપાય
એક અનંત અનેક સ્વરૂપાય
નમોસ્તુ
નમોસ્તુ
મુક્તિશ્વરાય
મુક્તિશ્વરાય
મુક્તિસ્વરૂપાય
મુક્તિસ્વરૂપાય
દેવાદિદેવાય
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 દેવાદિદેવાય.
આત્મીય વંદનીય આપણે ભીંજાઈ ગયા. સૌરાષ્ટ્રમાં હમણાં હમણાં નર્મદાના નીર આવેલા છે અને લોકો પ્રસન્ન છે, પરંતુ આપણે ત્યાં તો આ નર્મદા તીર્થે સ્થાવર તીર્થ એવી વ્યક્તિ ધોધ લઈને નર્મદાનો લઈને આપણે ત્યાં આવેલા છે. કૃષ્ણ ચેતનામાં આપણે ભીંજાઈ ગયા. સૌરાષ્ટ્રમાં હમણાં હમણાં નર્મદાના નીર આવેલા છે અને લોકો પ્રસન્ન છે, પરંતુ આપણે ત્યાં તો આ નર્મદા તીર્થે સ્થાવર તીર્થ એવી વ્યક્તિ ધોધ કે 5 દિવસની એમની જે આ એક યાત્રા હતી એ એક ભાવ યાત્રા હતી. ભાવ યાત્રા એને જૈન દર્શનમાં બહુ સુંદર કહ્યું છે, અંતર વગરની યાત્રા, એ જર્ની વિધાઉટ ડિસ્ટન્સ, જે હોઠેથી બોલાય તે જો હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ જાય તો એ યાત્રા તત્વની પ્રાપ્તિ માટે કારણભૂત બની જાય. એવી યાત્રા એમણે આપણને સુંદર રીતે કરાવેલી છે. 4 દિવસ તો આપણે ભીંજાઈ ગયા, પણ આજનો વર્તારો ડૉક્ટર વસંતભાઈ કહે છે કે અનરાધાર વરસાદ વરસવાનો છે. ખૂબ સરસ વાત એમણે ક્ષેત્રની કાળની મનસાતીત થવાની વાત કરી, ત્યારે મને એમ લાગ્યું કે જાણે સાક્ષાત આગમના પદાર્થો પોતે સ્વયં તેને રજૂ કરી રહ્યા છે. ક્ષેત્ર અને કાળને જીતવા માટે આગમમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમને કહે છે કે હે ગૌતમ, ક્ષેત્ર જીતવું હોય તો અહંકારનું વિસર્જન કર. અહંકાર એ ક્ષેત્રની સંતતિ છે. આપણે આ સમયે રાજકોટમાં છીએ, જેને મળીએ છીએ, એનું કારણ એકમાત્ર આપણા અહંકારની પ્રતિષ્ઠા ચાલુ રાખવા. નહીતર તો સર્વવ્યાપી છીએ. તો અહંકારને જીવતો કોણ રાખે છે? ક્ષેત્ર. અને કાળને જીવતો કોણ રાખે છે? તો કે ઈચ્છા એ કાળની સંતતિ છે. તો અહંકાર અને ઈચ્છા એ બંનેને જો આપણે પાર કરી જઈએ તો ક્ષેત્રાતીત, કાલાતીત, નામાતીત, રૂપાતીત, ગુણાતીત એવા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ. અને મનસાતીત થવાની વાત એમણે કરી. નમસ્કાર મંત્રમાં પરમેષ્ટિઓને જે નમો ભાવ નમસ્કાર અરિહંતોને કરીએ છીએ, એમાં એ નમ એ શબ્દ એ એક તાંત્રિક શબ્દ છે. ન સૂર્યવાચક છે અને મ ચંદ્રવાચક છે. ચંદ્ર સૂર્યમાં ભળી જાય તો નમ, અને ચંદ્ર સૂર્યને આચ્છાદિત કરે તો મન. તો કાર્ય શું કરવાનું છે? માત્ર બે અક્ષરની વિપ્રતિમ અવસ્થામાં જવાનું છે. મનને નમમાં કરી નાખવાનું છે. જો મનને જીતવું હશે તો નમ દ્વારા શૂન્ય બની શકાય છે. આગળ ચાલીને અવતારનું કાર્ય એમણે બહુ સુંદર રીતે રજૂ કર્યું. એમાં પણ આગામી જો ગ્રંથોની વાત કરીએ તો એ દ્વિપાક્ષિક દ્રાવણ છે. અરિહંત પરમાત્માનું કૃષ્ણ ચેતનાનું નારાયણનું નરમાં આવવું અને દેવનું માનવ બનીને જગતને દેવનું સ્વરૂપ બતાવવું એ અવતારનું કાર્ય છે. પરંતુ માનવ દેવ બની શકે, નરમાંથી નારાયણ બની શકે એ માર્ગ બતાવવા માટે આપણે સમજી શકીએ એવી સ્થિતિમાં કૃષ્ણ કહો, મહાવીર કહો, એ બધી જે ચેતનાઓ છે એ સદેહે આવીને આપણને મહત્વની વાત કરવી છે. આપણું આ સાંભળ્યા પછી કોઈ ઉત્તરદાયિત્વ ખરું કે નહીં? ઉત્તરદાયિત્વ ઈશ્વરે કેટલી કૃપાથી આપણને આ સ્થિતિમાં આજે મૂક્યા છે. હું આ સ્થિતિને અહીં બેઠેલી પ્રત્યેક વ્યક્તિને એક સાધક દશાની સ્થિતિ જોઉં છું. બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ, બધા જ નામ રૂપોમાં તારી જ સેવા કરીએ. અહીં ઉપસ્થિત રહેલી પ્રત્યેક વ્યક્તિમાં આ ચૈતન્ય પ્રગટ થવા માટે થનગની રહ્યું છે. પરંતુ આપણે આ 20મી સદીના અંતિમ ભાગમાં અને 3જી સહસ્રાબ્દની શરૂઆતમાં એક રોગથી પીડાઈ રહ્યા છીએ. સજ્જન લોકો, ભદ્ર લોકો, સાધક લોકો, સત્યનિષ્ઠ લોકો માત્ર જાણે કે સંસારમાં જે બની રહ્યું છે એના સ્પેક્ટેટર્સ બની રહ્યા છે. વી હેવ અચીવ્ડ એ રોલ ઓફ બિકમિંગ અ સ્પેક્ટેટર એન્ડ હેવ ફરગોટન દેટ વી આર એક્ટર્સ ઓન ધીસ વર્લ્ડ સ્ટેજ. ઈશ્વરે આપણને કોઈ વિશેષ કાર્ય કરવા માટે આ નામરૂપ દેહ આપીને અહીં મોકલ્યા છે, પણ એક્ટર બનવાને બદલે આપણે સ્પેક્ટેટર બની ગયા છીએ. એને કારણે શું બને છે? સમાજ સીધાય છે. સમાજ આજે ભ્રાંત અને શ્રાંત બની ગયો છે. થોડાક પણ સાધક લોકો જો ભેગા નહીં થાય અને જીવનનું જે આપણું કાર્ય છે, જે પ્રભુનું કાર્ય છે, તે કરવા માટે જો આપણે કાર્ય નહીં કરીએ તો આવતા દિવસો એમ કહેશે કે અમારા વડીલોએ અમને માત્ર પ્રેક્ષક બનવાનું કહ્યું છે, આ સંસારના સુપાત્ર બનવાનું શીખવ્યું નથી. માટે હું તો આપને હાથ જોડીને વિનંતી કરું કે આ સાંભળ્યા પછી સમજણ આવે અને આચરણમાં વિલંબ થાય તો અશ્વિનભાઈ, આપણા શાસ્ત્રકાર ભગવંતુ એને કહે છે કે જેના જીવનમાં સત્યની સમજણ આવે અને આચરણનો વિલંબ થાય એને એક રોગ લાગુ પડે છે, અને એ રોગ છે પ્રજ્ઞાપરાધ. પ્રજ્ઞાનો અપરાધ છે. જાણ્યા પછી જીવીએ નહીં તો તો પછી દેવલોકમાં વધારો બાર પડે કે હવે આ માનવ દેહમાં રહેલી માટીને હવે બીજી બધી રાશિઓમાં મોકલાવી આપો. બીજી બધી અનંત જીવ રાશિ છે, દે હેવ ઓલ પુટ વેલકમ સાઇન્સ, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. માનવ ભવનો ઉત્ક્રાંત દેહ પ્રાપ્ત કરીને જો આપણે આચરણમાં વિલંબ કરશું તો આપણું આયુષ્ય હાથમાંથી વહ્યું જશે. માટે આપ સૌને તમા પલટાવવા માટે આચરણ કરજો. એ આચરણ કદાચ છાપામાં નહીં આવે, પણ પ્રભુ તો એને નોંધશે. માટે આચરણમાં તમે અથવા તો આપણે બધા વિલંબ ન કરીએ. ઇટ ઇઝ ડેસ્ટિન્ડ ફોર અસ ટુ કમ ટુગેધર એન્ડ પ્લે એ ડિવાઇન રોલ ઇન ટેકિંગ અપ ધ સોસાયટી ઓન એ હાયર લેવલ. આ પહેલી વાત છે કે તમે અહીંયાથી ઘરે જઈએ ત્યારે આચરણમાં મારે શું કરવાનું છે, અને એ જો નહીં આવે તો માત્ર અશ્વિનભાઈનો આ જ્ઞાન સત્રનો યોગ છે એ આપણા માટે એક શ્રવણ માંગલ્ય બનશે, એનાથી વધારે નહીં થઈ શકે. શ્રવણ માંગલ્ય અને શ્રમણ માંગલ્ય, શ્રવણ માંગલ્ય શ્રમણ માંગલ્ય સાધુતામાં પરિણતે, અને સાધુતા ચરિતાર્થ બને એના માટે આ પહેલી જરૂરત છે. બીજી એટલી જ મહત્વની જરૂરત છે જે વસંતભાઈ સાથે અમે વાત કરેલી હતી, કેવલ જ્ઞાન પછી કેવલ જ્ઞાન કરનાર, હમણાં જ વૈશાખ શુદ્ધ દશમના ગયું, ભગવાને સૌથી પહેલો સંકલ્પ ત્યાં જે આવેલી જે આખી પરસડા હતી હજારોની સંખ્યામાં, એણે કહ્યું કે જુઓ આવતો કાળ નબળો હશે, આવતા કાળમાં સંઘર્ષ અને સંકલેશ ઘણો હશે, પરંતુ એ બધાની વચમાં સાધક કેવો હશે. આ ભગવાન મહાવીરના શબ્દો છે. તો કહે છે કે યાદ રાખજો, ગમે તેવી નબળી ઘડીમાં પણ તમારી પવિત્રતાને તમે મલિન કરશો નહીં, પવિત્રતાની ઊંચાઈ વધારશો. ધ મોર એન્ડ મોર ડેન્જરસ ટાઈમ્સ આર કમિંગ એમંગ અસ, ધ મોર એન્ડ મોર અર્જન્ટ નીડ ફોર ધ ચોઝન ફ્યુ ટુ કીપ એન્ડ પ્રોટેક્ટ ધેર પ્યોરિટી. આપણા જીવનની પવિત્રતાને આપણે સમાધાન કરીને કોઈ ટૂંકી વસ્તુ પ્રાપ્ત નથી કરવી. અને ત્રણ સૂત્રો આપ્યા એ તમારી પાસે હું બોલાવું છું. આ સંકલ્પનો, આ સંકલ્પ કૃષ્ણા કોન્શિયસનેસની સાથે આ સંકલ્પ ભળી જવો જોઈએ, અને સંકલ્પ રોજ યાદ કરજો તમે. અને કોઈ નબળી પડે જ્યારે સમાધાન કરવાનું આવે ત્યારે કહેજો કે આ ઉપર દિવ્યતામાંથી સંકલ્પ ઉતરેલો છે, તેની સાથે હું સમાધાન નહીં કરું. ત્રણ વસ્તુઓ અશ્વિનભાઈ ભગવાન મહાવીરે પરસદાને કરેલી છે, હું બોલાવું તેમ બોલજો, ત્યાર પછી હું પૂર્ણ કરીશ. કેમ કે એમનો આભાર માની શકાય એમ નથી, એક ઋણ સ્વીકાર થઈ શકે, એમનું ઋણ છે આપણા ઉપર. કેમ કે સારા એવા ચિંતન દ્વારા આપણી ચેતનાની ચિનગારી જગાવી દે એનો ઉપકાર કઈ રીતે માની શકાય, એ તો એમના કાર્યમાં આપણે સહયોગી થઈ ત્યારે જ થઈ શકે છે. તો આ એક ઋણ સ્વીકાર તરીકે એમની પાસે બે શબ્દો મૂક્યા છે, જે ત્રણ વસ્તુઓ જે છે એને આપણે સૌ બોલીને આપણા હૃદયમાં ભાવ યાત્રા, એ જર્ની વિધાઉટ ડિસ્ટન્સ ક્યારે બને, તો કે પવિત્ર હશે તે બચશે અને બચાવશે. બોલો ફરીથી, પવિત્ર હશે તે બચશે અને બચાવશે, પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે, પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે,
પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે.
અને છેલ્લું કહ્યું, પવિત્ર હશે તે જીતશે અને જીતાડશે,
પવિત્ર હશે તે જીતશે અને જીતાડશે.
બસ આટલી જ વાત જો આપણે આપણા હૃદયમાં લઈ લઈએ તો
ભગવતી પૂજ્ય શ્રી અરવિંદ આપણા સર્વેના પરમ શ્રદ્ધેય અને આદરણીય સત્યનિષ્ઠ સારસ્વત માન્ય શ્રી શશિકાંતભાઈ કરી એક સૈનિકની અદાથી માતાજીના સોલ્જર તરીકે આ પર્વને સાકાર કર્યું એવા ભાઈ શ્રી બિપિનભાઈ, એમના પરિવારભાઈ, એમનું આખું વૃંદ, આપ સર્વે કૃષ્ણની ચેતનાને આત્મસાત કરવાને માટેની પૂર્વ શરત શ્રી અરવિંદે બતાવી કે મનની નિર્મળતા, મનની સાત્વિકતા અને મનની સમર્પિતતા. નિર્મળ મન સાત્વિક બને અને નિર્મળ અને સાત્વિકતાને આત્મસાત કરી ચૂકેલું મન એ સમર્પિત થાય ત્યાંથી સાધનાનો માર્ગ શરૂ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે, કૃષ્ણની પૂજા કરવામાં આવે, અર્ચન કરવામાં આવે, એનું આત્મનિમજ્જન કરવામાં આવે, પણ એને આપણી કોન્શિયસનેસની અંદર જો એબ્સોર્બ ન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા આપણને આત્મસાત થતી નથી. રાસલીલાનો અર્થ જ છે રસની નિષ્પત્તિનું આચમન. ભાગવત રસની નિષ્પત્તિ પરમાત્મા કરે અને ભાગવત રસનું આચમન જીવાત્મા કરે ત્યાં પરમાત્મા અને જીવાત્મા વચ્ચે જે ઇન્ટરેક્શન થાય તેનું નામ રાસલીલા। જીવ શિવની સાથે તદ્રુપ થઈ જાય, જીવાત્મા એ પરમાત્માની સાથે કાર્યમાં કાર્યાન્વિત થઈ જાય, જીવાત્મા અને પરમાત્મા સાથે જીવતા થઈ જાય, જીવાત્મા અને પરમાત્માની વચ્ચે પ્રોક્સિમિટી એક થઈ જાય, એને માટે જન્માંતરથી ભગવાન આપણને આવાહન આપે છે। કૃષ્ણની મોરલી એ આવાહન છે, કૃષ્ણની મોરલી એ પરમાત્માનો નાદ છે, કૃષ્ણની મોરલી એ અનાહત નાદ છે, પેગંબર સાહેબનો એ પેગામ છે, મહાવીર સ્વામી ભગવાનની એ દેશના છે અને અસો જરથુસ્થની એ ગાથા છે। 10 કમાન્ડમેન્ટ્સ બાઇબલના એ 10 કમાન્ડમેન્ટ્સનું સત્ય છે જે પરમાત્મા આપણને આવાહન આપે છે। શબ્દ ગમે તે વાપરીએ, વિભાવના આપણે ગમે તે પ્રગટ કરીએ, પણ એની પાછળનું જે સત્વ અને વિજ્ઞાન છે એ સત્વ અને વિજ્ઞાન તો તે છે કે ભગવાન આપણને આવાહન આપે છે અને ચોમેર અંધકાર પ્રસરેલો હોય, બધી જ દિશાઓમાં આગ લાગી હોય, આખું લાક્ષાગ્રહ ભડકે બળતું હોય, તે વખતે લાક્ષાગ્રહનું સર્જન કરનાર શેતાન, લાક્ષાગ્રહનું સર્જન કરનાર નેગેટિવિટી, એ બધાની વચ્ચે પરમાત્મા કોઈક એવો સંકેત સર્જી જાય છે કે સંકેત મળતા આપણને લાક્ષાગ્રહમાંથી પણ ભડકે બળતા લાક્ષાગ્રહમાંથી મુક્ત થવાને માટેની બારી મળી જાય છે। કબીરજીએ ગાયું, કબીરા ખડા બજાર મેં લીએ લુકાકી હાથ, જો ઘર ફૂંકે અપના ચલે હમારે સાથ। જે પોતાનું ઘર ફૂંકે તે મારી સાથે ચાલે। સંસાર જ્યારે સળગતો હોય, જીવનમાં જ્યારે આગ લાગી હોય, ચારેય દિશામાંથી કુરુક્ષેત્રના દુદુંબીના અવાજો સંભળાતા હોય અને એની વચ્ચે કદાચ ભગવાન શ્રી કૃષ્ણની મોરલીનો અવાજ જો આપણને સંભળાઈ જાય અને એ સંભળાયેલા મોરલીના અવાજની દિશામાં આપણી ગતિ થઈ જાય, પરમાત્માની આવાહનની દિશા આપણો જીવ જો પકડી શકતો હોય તો માનવું કે આપણે રાસલીલાને માટેના અધિકારી જીવ છે। આ ગોપી ભાવ છે, આ સખા ભાવ છે, આ પુષ્ટિ ભાવ છે, આ આરાધનાનું સત્ય છે। એક દિવસ મધરાતે ભગવાન શ્રી કૃષ્ણની જમનાને કિનારે બોરલી વાગી અને વાગેલી બોરલીનો અવાજ ગોકુળના પ્રદેશની અંદર પડઘાયો, બધાએ ન સાંભળો, માત્ર ગોપીએ સાંભળો, અને ગોપીએ અવાજ સાંભળ્યો ત્યારે ગોપી પોતાના આભૂષણ, પોતાના વસ્ત્રો, પોતાના સ્વામી, પોતાના સંતાન, પોતાનું ઘર, પોતાનું જે કંઈ પઝેશન હતું એ બધું જ છોડીને ભગવાન શ્રી કૃષ્ણની દિશામાં દોડવા લાગી। ગોપી ભગવાન શ્રી કૃષ્ણની દિશામાં દોડી, કારણ કે જે દિશામાંથી આવાહન થયું તે દિશા ગોપીએ સ્વીકારી લીધી। આપણને તો આવાહન થાય તે છતાં આપણે દિશા સ્વીકારતા નથી, જે દિશામાંથી અવાજ આવે છે તે દિશા તરફ જોતા નથી અને મન આપણને સલામતીની દિશા બતાવે છે। આપણે ઇકોનોમિક સિક્યોરિટી શોધીએ છીએ, સોશિયલ સિક્યોરિટી શોધીએ છીએ, રિલિજિયસ સિક્યોરિટી શોધીએ છીએ, પોલિટિકલ સિક્યોરિટી શોધીએ છીએ, હ્યુમન સિક્યોરિટી શોધીએ છીએ અને છેવટે કંઈ ન મળે ત્યારે ડિવાઇન સિક્યોરિટી શોધીએ છીએ। મંદિરમાં એટલા માટે જઈએ છીએ કે ભગવાન મારી પત્તાની ઇમારતને તું તોડી નહીં નાખતો, મારી આ બનાવેલી પત્તાની ઇમારત તૂટી ન જાય એને માટે આપણે સિક્યોરિટી શોધીએ છીએ, અને મન એ હંમેશા સિક્યોરિટી શોધતો સેફ્ટી વાલ્વ છે, એ ક્યારેય પણ સમર્પિત થતો નથી। જ્યાં સુધી પરમાત્મા એને આંચકી ન લે ત્યાં સુધી એ ગ્રંથિ બાંધેલી પોટલી એ ભગવાનના ચરણોમાં સમર્પિત થતી નથી। પણ તું સમર્પિત કરી દે એવો ગીતાજીના ગાનારે માત્ર અર્જુનને જ આદેશ નથી આપ્યો, ગીતાજીનો ગાનાર પ્રતિક્ષણ આપણને આ આદેશ આપે છે, ભગવાન શ્રી કૃષ્ણની બોરલી છે। કૃષ્ણની વાંસળી વાગી, બોરલી વાગી અને ગોપી પોતાનું નિજી નિકેતન છોડીને, પોતાનો અંચળો છોડી દઈને, પોતાના આવરણને છોડી દઈને, વેદાંતે જેને કહ્યું હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ, સત્યનું મુખ સોનાના પાત્રથી ઢંકાયેલું છે, એ સોનાના પાત્રનો ત્યાગ કરી દઈને ગોપી ભગવાન શ્રી કૃષ્ણની દિશામાં દોડી। ભગવાન શ્રી કૃષ્ણની દિશામાં દોડતી ગોપીએ માત્ર કૃષ્ણને ટાર્ગેટ બનાવ્યા અને દોડતા 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 એ અડધે રસ્તે પહોંચી, અડધે રસ્તે પહોંચ્યા પછી ગોપીએ વિચાર કર્યો, એનું મન જાગ્રત થયું. અને જાગ્રત થયેલા મને ગોપીને કહ્યું કે અરે ભગવાનને સમર્પિત કરવાને તું કઈ લઈને નહીં આવી, જેવી ઉઠી તેવી સફાળી તું ભગવાનની દિશામાં દોડી. મધરાતના સમયે મોરલી વાગી અને તું ભગવાનની દિશામાં દોડતી પહોંચી ગઈ, ભગવાનને અર્પણ કરવાને માટે કઈ નહીં લાવી. ગોપીને સેકન્ડ થોટ આવે છે. પહેલો વિચાર જે આવે છે એ તરંગ છે, એ તુક્કો છે, શેખ ચલનીનો વિચાર છે. એક સેકન્ડને માટે આપણે થોભી જઈએ અને આપણને બીજી સેકન્ડે જે વિચાર આવે, મન સ્થિર થાય, એન્ટીના સ્થિર થાય, આપણી વેવલેન્થ સ્થિર થાય, આપણી ફ્રીક્વન્સી સ્થિર થાય, અને જે રિસેપ્શન ઝીલાય એ રિસેપ્શન તે સેકન્ડ થોટ છે. મનોવિજ્ઞાન એને સેકન્ડ થોટ કહે છે. એવો બીજો વિચાર ગોપીને આવે છે, શા માટે તું દરિદ્રતાનો અનુભવ કરે છે, શા માટે તું અપાત્રતાનો અનુભવ કરે છે, શા માટે તું ક્ષુદ્રતાનો અનુભવ કરે છે, તારી પાસે શું નથી, તારી પાસે એવી એક યથાર્થ અવસ્થા છે જે ભગવાન પાસે નથી અને પરમાત્માએ તને આપી છે, તારી પાસે એવી એક વસ્તુ છે જે તારી પાસે જ છે, ભગવાન પાસે નથી, એ ભગવાનને સમર્પિત કરી દેજે. શ્રદ્ધાથી મનને બાજુએ મૂકીને, બુદ્ધિના પ્રલાપને અવગણીને, મનના પ્રોજેક્શન અને પ્રત્યાઘાતનો અનાદર કરીને, મનની અવસ્થાનો શિકાર બનવાનું માંડી વાળીને, મનની દોરવાયેલી દોરવાવાને બદલે પોતે જે આરાધનાનો માર્ગ સ્વીકાર્યો છે, જે આવાહનનો માર્ગ સ્વીકાર્યો છે, એ આવાહનની દિશા છોડવાને બદલે એ આવાહનની દિશાને વળગીને ગોપી ભગવાન શ્રી કૃષ્ણની દિશામાં દોડી. કૃષ્ણએ રાસલીલાની માંડણી કરી છે, જમનાનો કિનારો, કદમનું વૃક્ષ અને ભગવાન સર્જનને પ્રગટ કરે છે, પુરુષ પ્રકૃતિના સથવારે સચ્ચિદાનંદને પ્રગટ કરે છે, પુરુષ પ્રકૃતિના સથવારે પોતાના પરમાનંદના આચમનને પ્રગટ કરે છે, પુરુષ પ્રકૃતિના સથવારે એ ચરણોદકને પ્રગટ કરે છે, પુરુષ પ્રકૃતિના સથવારે શબ્દ બ્રહ્મને પ્રગટ કરે છે. આ બધા જ દર્શનોનું સર્વોત્તમ સત્ય છે. પુરુષ પ્રકૃતિના સથવારે જે પ્રગટ કરે તે રાધા કૃષ્ણનો આવિષ્કાર છે. અને રાધા અને કૃષ્ણ કઈ જગ્યાએ છે, તે કે રાસલીલાના ઓર્બિટના સેન્ટરમાં છે. એ બંને સેન્ટરમાં ઉભા છે અને સેન્ટરમાં ઉભેલા રાધા કૃષ્ણ જે ઓર્બિટને પ્રગટ કરે છે, જે સર્કિટને પ્રગટ કરે છે, જે સર્કમફરન્સને પ્રગટ કરે છે, એ રાસલીલા છે, બ્રહ્માંડ વ્યાપી રાસલીલા છે. ભગવાન કૃષ્ણનો આ રાસ એ માત્ર કદમના વૃક્ષ નીચે અને યમુનાને કિનારે ખેલાતો રાસ નથી, એનો તટ યમુનાનો તટ છે, એનો કિનારો મૃત્યુનો કિનારો છે, એનો કિનારો શ્યામ વર્ણનો કિનારો છે, અને એનો પ્રદેશ અંધકારનો પ્રદેશ છે, પણ એની માટી પરમાત્માને ધારણ કરતી, એ નિજાનંદને પ્રગટ કરનારી પરમાત્માની ધરા અને પરમાત્માની શક્તિનો સાકાર પિંડ એવો મેટરનો પ્રદેશ છે. એ મેટર છે, એ માટી છે, જે માટી ઉપર પરમાત્માના ચરણો પડ્યા, જે માટી ઉપર પરમાત્માના પદચિહ્ન પડ્યા, અને જે માટી ઉપર પરમાત્મા આગળ ચાલે છે, અને તેની પાછળ એ જ પરમાત્માની સાથે પોતે ટ્યુન આપતી, એના નાદમાં પોતાનું નાદ પરોવતી, એની એક્શનમાં પોતાની એક્શન પરોવતી, એના જીવનની અંદર પોતાનું જીવન પરોવતી, એની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ પરોવતી, અને એના સાન્નિધ્યની અંદર પોતાનું સાન્નિધ્ય પરોવતી ગોપી જ્યારે ઘૂમે છે ત્યારે તેનું નામ રાસલીલા છે. અણુની સાથે પરમાણુ ફરે, અણુ અને પરમાણુનું સાયુજ્ય સધાય, પોઝિટિવ અને નેગેટિવ, ન્યુટ્રોન્સ, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ અને ફોટોન્સની ગતિ એ માત્ર પરમાત્માને કેન્દ્ર સ્થાને રાખીને ગતિશીલ થાય. સૂર્યને સેન્ટરમાં રાખીને બ્રહ્માંડના નક્ષત્રો ઘૂમે ત્યારે બ્રહ્માંડની અંદર જે પ્રગટ થયેલી ગતિ છે એ ગતિ તે રાસલીલા છે. એ જે નિષ્પત્તિ પ્રગટ કરે એ પરમાત્માની શક્તિનું ટ્રાન્સમિશન પેદા થાય, અને પરમાત્માની શક્તિનું ટ્રાન્સમિશન પેદા થાય ત્યારે એ શક્તિ જેને સ્વીકારવાની છે એ શક્તિનો સ્વીકારનાર એ પરમાત્મા મય બની જાય. ગોપીએ આ રાસલીલાને જોઈ અને ગોપીએ જોયેલી રાસલીલાને ગોપી એમાં પાર્ટિસિપેટ કરવાને માટે સહભાગી બનવાને માટે ભગવાન શ્રી કૃષ્ણની દિશા તરફ દ્રષ્ટિ માંડીને એ ભગવાનના ઓર્બિટમાં મુકાય છે. વલ્લભાચાર્યજી સમજાવે છે અને વ્યાસજી સમજાવે છે અને શ્રી અરવિંદ સમજાવે છે કે ઇટ ઇઝ અ સેન્ટર વિધાઉટ સરકમફરન્સ. આ સેન્ટર છે વિધાઉટ સરકમફરન્સ. આખું બ્રહ્માંડ એનો સરકમફરન્સ છે, આખું બ્રહ્માંડ એનો વ્યાપ છે. કૃષ્ણની રાસલીલા માત્ર કદમના વૃક્ષ નીચે નથી, કદમના વૃક્ષ નીચે એનું સેન્ટર છે, પણ એનો સરકમફરન્સ તો આખો બ્રહ્માંડનો છે, અસ્તિત્વનો છે. ઓર્બિટમાં મુકાયેલી ગોપી આ બ્રહ્માંડ વ્યાપી ચૈતન્ય શક્તિને પોતાના કેન્દ્રમાં અનુભવે છે અને પોતાના કેન્દ્રમાં અનુભવતી ગોપી એ ભગવાનને પોતાનું મન સમર્પિત કરી દે છે. પોતાની પાસે મન છે અને ભગવાન અમનનો સ્વામી છે. ભગવાન શ્રી કૃષ્ણ અમનની આકૃતિ છે અને પોતે મન સિવાય બીજું કાંઈ અસ્તિત્વ ધરાવતી નથી. એ મનના અસ્તિત્વનો સ્વીકાર કરતી ગોપી પોતાના મનને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દે છે. અને મન જ્યાં ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ ગયું ત્યાં ભગવાને શું કર્યું? વિજ્ઞાનનો માર્ગ સમજાવે છે, એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ બટ ઓપોઝિટ. આધ્યાત્મનો માર્ગ સમજાવે છે કે એક્શન એન્ડ રિએક્શન આર નેવર ઓપોઝિટ. ઓપોઝિટ ક્યારે હોતા જ નથી. આપણે એક ડગલું ચાલવાનું, પરમાત્મા 60 ડગલા ચાલે. આપણે એક સંકલ્પ કરવાનો, પરમાત્મા ટોટાલિટીને પ્રગટ કરે. આપણે એક વખત સમર્પણ કરવાનું, પરમાત્મા આંખો ને આંખો આપણને વશ થઈ જાય અને રોબે રોબની અંદર પરમાત્મા જીવતો થઈ જાય. જૈન દર્શનમાં આ અવસ્થાને કેવલ જ્ઞાન કહેવામાં આવી. કણ કણે કણ કોષે કોષની અંદર એ પરમાત્માના સાતત્યનો, સાનિધ્યનો અને પ્રોક્સિમિટીનો અનુભવ થાય. કણે કણની અંદર એ પરમાત્માનું ચૈતન્ય વાઇબ્રેટ થાય. કણે કણની અંદર પરમાત્માના ચૈતન્યનો એ આનંદ બ્લિસફુલ આનંદ તરીકે જીવાતો થઈ જાય. એ નિજાનંદ, પરમાનંદ, અખંડાનંદ, આત્માનંદ, સહજાનંદ અને નિત્યાનંદ તરીકે એનો અનુભવ એ જીવનના જીવનારને પ્રતિક્ષણ થાય, સ્વપ્નમાં થાય, સુષુપ્તિમાં થાય, જાગ્રતમાં થાય, તુર્યામાં થાય અને તુર્યાતીતની અવસ્થાએ પણ થાય. માટે નરસિંહ મહેતાએ ગાયું, વ્રજ વાલુરે વૈકુંઠ નહીં જાવું. મારે વૈકુંઠ જવું નથી, મારે આ જ વ્રજના પ્રદેશમાં માણવું છે. મારે આ જ વ્રજના પ્રદેશની અંદર આને સાતત્યને પામવું છે. મારે આ જ વ્રજના પ્રદેશને મારા કણે કણની અંદર પ્રસ્થાપિત કરવું છે. આ સંયોગી કેવલીની અવસ્થા છે. નાળીએ નાળીની અંદર ભાગવત ચેતના તદ્રુપ થઈ જાય. નાળીને નાળીની અંદર પરમાત્માનો પ્રભાવ વહેતો થઈ જાય. નાળીની અંદર ભગવાન શ્રી કૃષ્ણની કૃષ્ણ કોન્શિયસનેસ એ તદ્રુપતાપૂર્વક અભિવ્યક્ત થતી થઈ જાય. અને જે ટ્યુન છે, જે નાદ છે, જે સૂર છે, જે શાદ છે, જે સાતત્ય છે અને જે આનંદ છે એ પરમાત્માના પોતાના નિજાનંદનો જ પ્રવાહ બનીને આપણા કણે કણમાં વહેતો થઈ જાય ત્યાં આપણી ભૂમિ એ પરમાત્માનું ક્રિયાંગણ બની જાય. એ રાસલીલા છે. આ શુષ્ક નથી. શ્યામ સુંદર સાકાર છે. એ સાકાર શ્યામ સુંદર આપણા નિરાકાર સ્વરૂપમાં પણ એ જ શ્યામ સુંદરના સુંદરત્વને પ્રગટ કરે. જે શ્યામ સુંદર સાકાર છે, જે શિવ અને શક્તિનું સાયુજ્ય છે, જે અર્ધનારી નટેશ્વર છે, જે વાગર થાય એવા સંપૃક્તો છે, જે રાધા અને કૃષ્ણ છે, એ રાધા કૃષ્ણ આપણી ચેતનાના પ્રદેશની અંદર, આપણા પીડના પ્રદેશના સેન્ટરની અંદર પોતાની રાસલીલાનું નિર્માણ કરવાને માટે સ્થિર થઈ જાય અને એના સરકમફરન્સને ગતિ આપતો થઈ જાય. પરમાત્મા સ્થિર થઈ જાય અને સ્થિર થઈ ગયેલો પરમાત્મા એ જીવાત્માને ગતિ આપે ત્યારે જીવાત્માને ગતિ પ્રાપ્ત થાય અને સ્થિતિના સ્વામીની ગતિ જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે રાસલીલાની માંડણી થાય. એ જીવાતી રાસલીલા ગોપીએ મનને સમર્પિત કરી દઈને આત્મસાત કરી દીધી. ગોપીના મનની અંદર અમનની આકૃતિ પ્રગટ થઈ. ગોપીના મનમાં અમનનું સ્વરૂપ પ્રગટ થયું અને અમનની અવસ્થાએ ગોપીએ રાસલીલામાં પાર્ટિસિપન્ટ ઓફ અ ડિવાઇન કોમેડી તરીકે જોડાઈ ગઈ. ત્યારે ગોપીએ શું અનુભવ્યું? ગોપીએ અનુભવ્યું કે પોતાની સાથે જે રાસલીલા રમે છે એ પણ સાંભળ્યો છે, સેન્ટરમાં જે ઊભો છે એ પણ સાંભળ્યો છે, પોતાના જેવા બીજા પાર્ટિસિપન્ટની સાથે જે રમી રહ્યો છે એ પણ સાંભળ્યો છે, અને એટલું જ અપૂરતું નથી, એટલું જ અપર્યાપ્ત નથી. ગોપીએ કદમના ઝાડની ઉપર જોયું, ત્યારે જે ઝાડની નીચે અસ્વસ્થ ઉર્ધ્વ મૂલમ અધો શાખા, આ બ્રહ્માંડ વ્યાપી પરમાત્માનું જે ચૈતન્ય છે એ વિધવિધ સ્વરૂપમાં એકોહમ બહુશ્યામ, એ બહુશ્યામના સ્વરૂપમાં વિદ્યમાન છે, એવા પાંદડે પાંદડે કદમના ગોપીને ભગવાન સામળિયાનો સાક્ષાત્કાર થયો. કદમના પાંદડે પાંદડે એને પરમાત્માનું દર્શન થવા લાગ્યું. એકોહમ બહુશ્યામનો ગોપીને સાક્ષાત અનુભવ થયો. પોતાની મુવમેન્ટમાં, પોતાની ગતિમાં ગોપીને બ્રહ્માંડની ગતિનો અનુભવ થવા લાગ્યો. પોતાની ગતિમાં ગોપીને સામળિયાની ગતિનો અનુભવ થવા લાગ્યો. પોતાના સાયુજ્યમાં ગોપીને સામળિયાના સાયુજ્યનો અનુભવ થવા લાગ્યો. અને પોતાની અવસ્થામાં ગોપીને સામળિયાની અવસ્થાનો અનુભવ થવા લાગ્યો. આ રાસલીલા પાછળનું ભાર્દ છે. આપણને એમ થાય કે માત્ર ગોપીને જ અનુભવ થાય, આપણને ન થાય. ગોપીએ અનુભવ્યું, મટુકી લઈને જાય ત્યારે ભૂલી જાય કે દહીં લો દહીં લો દહીં લો માખણ લો એમ કહેવાને બદલે માધવ લો માધવ લો માધવ લો બોલતી થઈ જાય. કેમ? દેખે ને મસ્તકની મટુકીની અંદર જે એક તત્વ બિરાજમાન છે એ બિરાજમાન તત્વ તો માધવ છે. માધવ સિવાય માખણનું કોઈની કોઈ કિંમત નથી, માધવ સિવાય મહીની કોઈ કિંમત નથી, માધવ સિવાય સત્વની કોઈ કિંમત નથી, માધવ સિવાય તત્વની કોઈ કિંમત નથી. જે છે તે માધવ જ છે. એવા પ્રકારનો જ્યારે ગોપીને અનુભવ થાય ત્યારે એનાથી આપોઆપ અભિવ્યક્ત થઈ જાય, માધવ લો માધવ લો માધવ લો. આ એક અવસ્થા છે. એ અવસ્થાનો અનુભવ એ શ્યામ સુંદરનું સ્વરૂપ છે. અને શ્રી અરવિંદે લખ્યું, વેર રાધા એન્ડ કૃષ્ણ એટવિન્ડ ઇન બ્લિસ એઝ વન, જ્યાં રાધા અને કૃષ્ણ એટવિન્ડ ઇન બ્લિસ એઝ વન, બંને એક થઈ ગયેલા છે એવું સ્વરૂપ ગોપી પોતે સદેહે જાગ્રત અવસ્થામાં અડધી રાત્રે અંધકારમાં માત્ર ચંદ્રની ચાંદનીમાં યમુનાને કિનારે અને કદમના વૃક્ષ નીચે અનુભવે છે. એ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા છે. એ આપણા પિંડની અંદર કણે કણની અંદર આ રાસલીલા ચાલી રહી છે. અને પિંડ જ્યારે રૂપાંતરિત થાય, પિંડને અમનની અવસ્થા પ્રાપ્ત થાય, અમનની અવસ્થા માત્ર બ્રેઇનને પ્રાપ્ત થાય નહીં. જે બ્રેઇન છે માઇન્ડ નથી, માઇન્ડ બ્રેઇનને બ્રેઇન બનાવે છે. માઇન્ડ અને બ્રેઇનની વચ્ચે તફાવત છે. માઇન્ડ એ ચેતના છે અને બ્રેઇન એ મસલ્સ છે. મસલ્સના ડિજિટને જ્યારે માઇન્ડની ચેતના ચાર્જ કરે છે ત્યારે બ્રેઇન કામ કરતું થાય છે, કાર્યરત થાય છે. અને બ્રેઇનના મસલ્સની અંદર વિચારોનો સ્વીકાર થવો, સ્પંદનોનો સ્વીકાર થવો, જ્ઞાનનો સ્વીકાર થવો, ચૈતન્યનો સ્વીકાર થવો, અનુભૂતિનો સ્વીકાર થવો, એ અવસ્થા બ્રેઇનને પ્રાપ્ત થાય છે. 400 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ અનુભવ કર્યો. જૂનાગઢથી ભાભીએ બેણું માર્યું અને નીકળી ચૂકેલો નરસિંહ ઘરનો ત્યાગ કરીને ભાવનગર ગોપનાથના માર્ગે સાસણ ગીરના રસ્તે જૂનાગઢ છોડીને આગળ ચાલે છે. અંધારું થઈ ગયું પણ આવાહન થયું. અંધારું થઈ ગયું, મોરલીનો અવાજ સંભળાયો. અંધારું થઈ ગયું, સામળિયાની શોધ એ દિશામાં પલટાઈ ગઈ. અને અંધકારના સમયે ભાવનગરની પાસે તમારા સૌરાષ્ટ્રની જ આ ભૂમિ છે અને સૌરાષ્ટ્રનું જ આ પરમોચ્ચ સત્ય છે, જીવાઈ ગયેલી આ શ્રેષ્ઠ વાસ્તવિકતા છે. નરસિંહ મહેતાએ ગોપનાથના નાની સરખી દેરી, એ નાની સરખી દેરીમાં આશ્રય લીધો. ગોપનાથના શિવલિંગની ઉપર પોતાનું માથું અફાળ્યું. ભગવાન શિવજી પ્રગટ થયા અને પ્રગટ થયેલા શિવજીએ નરસિંહ મહેતાને માથે હાથ મૂકીને કહ્યું કે મહેતા શું કરે છે? જીવનનો અંત લાવવો એ આનંદ નથી, જીવનનો અંત લાવવો એ ઉદ્દેશ નથી. મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી, મૃત્યુ એ જીવનનો ઉકેલ નથી. તારી શું ઈચ્છા છે? ભગવાન કઈ નથી ઈચ્છ, મારે કઈ જોઈતું નથી. આ સંસારથી, આ જીવનથી, આ અરો અવરોધથી, આ યાતનાઓથી, આ અવમાન અને અપમાનથી સત્યને સમાજ સ્વીકારી નથી શકતો અને સત્યને શાસન ક્યારેય સ્વીકારી નથી શકતો. એ ગમે તે શાસન હોઈ શકે, સત્યને શાસન ક્યારેય સ્વીકારતું નથી. સોક્રેટિસ ને પણ સાસને દગો દીધો, મમ્મત સાહેબ ને પણ સાસને દગો દીધો, અસો જરથુસ ને પણ સાસને દગો દીધો, જીસસ ક્રાઇસ્ટ ને પણ સાસને દગો દીધો, મીરાબાઈ ને પણ સાસને દગો દીધો, અને નરસિંહ મહેતા ને પણ એ જ નાગરીનાથના સાસને અને સમાજે દગો દીધો. એને ક્યારેય સ્વીકારી શકતું નથી, કારણ કે સત્યની પીછાણ એ એકલાથી એકલાની યાત્રા છે. નરસિંહ મહેતા ત્રસ્ત થઈ ગયા, અને ત્રસ્ત થઈ ગયેલા નરસિંહ મહેતાએ ભગવાનનો આશરો લીધો અને શિવજીએ માથે હાથ મૂકીને કહ્યું કે મહેતા તું માંગ જે કંઈ તારી ઈચ્છા હોય તે. નરસિંહ મહેતા કહે છે કે ભગવાન આપ જેનાથી પ્રસન્ન થતા હોય તે મને આપો, આપની પ્રસન્નતા એ મારી પ્રસન્નતા છે, મારે આપની પાસે બીજું કાંઈ માંગવું નથી. ભગવાન શિવજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલા મને પસંદ છે, મહેતા હું તને ભગવાન શ્રી કૃષ્ણની રાસ લીલાના દર્શન કરાવું. નરસિંહ મહેતા પ્રસન્ન થઈ ગયા. શિવત્વ રાસ લીલા પ્રગટ કરી શકે, શિવત્વ રાસ લીલાનું સર્જન કરી શકે, શિવત્વ રાસ લીલાનું એક્ઝિક્યુશન કરી શકે, શિવત્વ રાસ લીલામાં રૂપાંતરિત થઈ શકે, શિવત્વ એ રાસ લીલાને સાનિધ્યનો જીવાત્માને અનુભવ કરાવી શકે. શશીકાંતભાઈએ સુંદર સ્તવન ગાયું, એ આ શિવત્વ છે. ભગવાન શિવજીએ આદિ શિવ એણે આ રાસ લીલાનું પ્રાગટ્ય સંભવિત કર્યું. કોને માટે? જીવાત્માને માટે. કોને માટે? સમર્પિતતાને માટે. કોને માટે? સાત્વિકતાને માટે. નરસિંહ મહેતા એ સમર્પિતતા સાત્વિકતા અને આરાધનાનું પ્રતીક છે. આ અમન્ય અવસ્થા છે. મધર ઇઝ અવર ટોપ પ્રાયોરિટી. જો મધર આપણી ટોપ પ્રાયોરિટી છે, ભગવાન આપણી ટોપ પ્રાયોરિટી છે, પરમાત્મા આપણી ટોપ પ્રાયોરિટી છે, આપણી સાધના આરાધના એ આપણી ટોપ પ્રાયોરિટી છે, જીવનની બીજી બધી પ્રાયોરિટી એ સેકન્ડ પ્રાયોરિટી બની જાય, ત્યારે મન પ્રત્યાઘાત આપતું બંધ થઈ જાય અને મનને જે અવસ્થા પ્રાપ્ત થાય તે અમનની અવસ્થા બની જાય. આપણે તો અહીંયા બેઠા અને અનેક વિચાર આવ્યા, અને એ વિચારમાં કોઈક એવો વિચાર આવ્યો કે જે વિચાર આપણને કડડી ગયો, જે વિચાર આપણને સ્પર્શી ગયો, એટલે આપણે અહીંથી ઉઠીને ત્યાં સીધા ઘેર પહોંચી ગયા, મંદિરમાં ગયા અને ભગવાનની સામે જોઈને ઉભા રહ્યા. વિચાર આપણને ચપ્પલ નો આવ્યો, નવી જ ખરીદેલી ચપ્પલ છે અને બહાર કાઢેલી છે. ભગવાનની પ્રાયોરિટી રહી ગઈ, એની પ્રાયોરિટી છૂટી ગઈ. કેમ? તો કે મટ્ટી આ ગણમાં છે, મટ્ટી આ ગણમથલ છે. સંસારની અંદર સંસાર સેકન્ડ પ્રાયોરિટી બની જાય અને સંસારનો સ્વામી એ ફર્સ્ટ પ્રાયોરિટી બની જાય તો આપણે રાસલીલાને પાત્ર બની શકીએ. નરસિંહ મહેતાએ પ્રાયોરિટી આપી અને ભગવાન શિવજીએ રાસલીલાનું દર્શન કરાવ્યું, અને રાસલીલાનું દર્શન નરસિંહ મહેતાને ભદ્રાતે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનો અનુભવ થવા લાગ્યો, અને રાધાજીએ સ્વયં પ્રગટ થઈને નરસિંહ મહેતાના હાથમાં મશાલ આપી કે મહેતા આ મશાલના અજવાળે રાસલીલા જોઈ શકાશે. જે મશાલ છે એને શ્રી અરવિંદે સાયકિક કહ્યું છે. સાયકિકના અજવાળે, ચૈતન્યના અજવાળે, આ પ્રકાશના અજવાળે નહીં, આ લાઈટના અજવાળે નહીં, પણ આત્માની જ્યોતિના અજવાળે તમસો મા જ્યોતિર્ગમય. શ્રી અરવિંદે આપેલા ગાયત્રી મંત્રની અંદર જેને વરમરૂપમ જ્યોતિ કહ્યું, એ વરમરૂપમ જ્યોતિ આ મશાલ છે. શ્રી અરવિંદે સાવિત્રીની અંદર એને અનટ્રેકલિંગ વર્જિન ફાયર કહ્યો. જૈન દર્શનના કલ્પસૂત્રની અંદર ત્રિશલા માતાને મહાવીર સ્વામી ભગવાનની જને તારે 14 સ્વપ્નો આવે, એ 14 સ્વપ્નોમાં 14મું અને છેલ્લું સ્વપ્ન છે એ સ્વપ્ન નથી, વિઝન છે. એ વિઝનને કહેવામાં આવ્યું નિર્ધૂમ અગ્નિ. એ અગ્નિ એવો છે કે જેને ધુમાડો આચ્છાદિત કરી શકતો નથી. એ નિર્ધૂમ અગ્નિ તે રાધાની મશાલ છે, અને રાધાની મશાલનો જે અગ્નિ છે એ નિર્ધૂમ અગ્નિ છે, જે સર્વેશ્વરનું સર્જન કરી શકે, જે સર્વેશ્વરને પ્રગટ કરી શકે, જે સર્વેશ્વરને ધારણ કર્યો છે, એ સર્વેશ્વરને ધારણ કરેલા સર્વેશ્વરને આ માટીની આકૃતિ અને માટીનો પિંડ આપીને પ્રગટ કરી શકે. જીવતી પંચમહાભૂતના પિંડમાં જીવતી ગોપી એ સર્વેશ્વરનો સ્વામી અને અખિલાઈનો સ્વામી એવા પરમાત્માને પોતાની દ્રષ્ટિમાં નહીં, પોતાની ચેતનામાં નહીં, પોતાના કણે કણમાં નહીં, પોતાની પ્રકૃતિમાં નહીં, બ્રહ્માંડની પ્રકૃતિની અંદર ધારણ કરવાને માટેની અખિલાઈ પોતે ધારણ કરી શકે એવા પ્રકારની જે અવસ્થા એ આ નિર્ધૂમ અગ્નિનું વિઝન છે, એ રાધાની મશાલ છે. રાધાએ મશાલ આપી, બેટા ભગવાન આજરા હજુર છે, પરમાત્માના સાનિધ્યની અંદર પ્રકૃતિ જે ધર્મ બજાવે તે જ્ઞાનનો ધર્મ છે, પરમાત્માના સાનિધ્યની અંદર પ્રકૃતિ જે ગતિ બતાવે એ સત્યની ગતિ છે, અને પરમાત્માના સાનિધ્યની અંદર પ્રકૃતિ જે દિશા પસંદ કરે અને જે જીવાત્માને પસંદ કરે એ પરમાત્માની સેન્શન છે, એ ભગવાનનું તથાસ્તુ છે, અને તે જીવાત્માને રાસલીલાના દર્શન થઈ શકે. ભગવાન હાજરા હજુર છે, કૃષ્ણ હાજર છે, અને કૃષ્ણની હાજરીની અંદર ઉપસ્થિતિની અંદર સામળિયો મોરલી વગાડે છે, અને રાધા મસાલ લઈને નરસિંહના હાથમાં આપે છે, કારણ કે ભગવાન એને સેન્કશન ઓફ ધી સુપ્રીમ આપે છે, તથાસ્તુ કહીને વધાવે છે કે રાધા જે કરી રહી છે, પ્રકૃતિ જે કરી રહી છે, એને પરમાત્માનો સંકલ્પ તથાસ્તુ કહીને વધાવે છે કે નરસિંહને મેં સ્વીકાર્યો છે, નરસિંહ મારો પરમ ભક્ત છે, અને મારી પ્રકૃતિની, મારી શક્તિની, મારી સાત્વિકતાની અને મારા સત્યની ગતિ એ મારા ભક્ત પ્રતિ જ છે, મારા ભક્ત સિવાય મારી ગતિ ક્યાંય થઈ શકતી નથી, એવી જેની ગતિ પ્રકૃતિ વહન કરે છે એ નરસિંહ મહેતાનું સદભાગ્ય છે. આ ભક્તની પાત્રતા છે, આ ભક્તિની ઊંચાઈ છે, આ એની સમર્પિતતાને પ્રાપ્ત થયેલું પરમાત્માનું અનુમોદન છે, આ પુષ્ટિ છે. રાધાએ મશાલ આપી અને મશાલ પ્રાપ્ત કર્યા પછી નરસિંહ મહેતાએ મશાલને પોતાના હાથમાં ઝાલી ભગવાને રાસલીલાનું નિર્માણ કર્યું, અને નરસિંહ મહેતાએ પોતાનો એ સ્વાનુભવ અને પોતાની એ રાસલીલાની અનુભૂતિ વર્ષો બાદ પુનઃ જૂનાગઢ પધારીને જીવનની આવેલી આ ક્રાઇસિસને સમાપ્ત કરી દઈને જૂનાગઢ પધારીને ભગવાન કૃષ્ણની રાસલીલા જે વિઝનમાં ગોપનાથમાં શિવજીના સાનિધ્યમાં કૃષ્ણના સાનિધ્યમાં રાધાના સાનિધ્યમાં ગોપ ગોપીઓના સાનિધ્યમાં જે અનુભવી અને જોઈ તેનું વર્ણન અને દર્શન પોતાના કીર્તનમાં પ્રગટ થયું.
જડી હોય તો આપ કાના, જડી હોય તો આપ રાસ રમતા મારી નથણી કોવાણી.
નથણી કેવી છે? નથણી અહમ નું પ્રતીક છે, નથણી એ ઈગો છે, નથણી એ તામસિક ઈગો છે, રાસિક ઈગો છે અને સાત્વિક ઈગો છે, છે તો બહુ નાની. રાસલીલા તેને જ પ્રાપ્ત થાય જેની નથણી ખોવાઈ જાય, જેનો અહમ ઓગળી જાય, જેનો અહમ સમાપ્ત થઈ જાય. અને રાધાની નથણી ખોવાઈ ગઈ, કારણ કે રાસલીલા રાધાને પ્રાપ્ત થઈ, અને રાધાએ સંકલ્પ કર્યો કે મને જે પ્રાપ્ત થયું પરમાત્મા તારા સાનિધ્યથી, એ તારા ભક્ત એવા નરસિંહને પણ પ્રાપ્ત થાય, માટે મેં મારા પ્રકાશને, મારા ઓજસને, મારી શક્તિને, મારા તત્વને અને મારી જ્યોતિને મેં તારા નરસિંહને આપી, કારણ કે તારો સંકલ્પ મારામાં સિદ્ધ થાય તેવો જ તારો સંકલ્પ રાધામાં પણ સિદ્ધ થયો, એવો સંકલ્પ નરસિંહમાં પણ સિદ્ધ થાય. અને તે મશાલના અજવાળે રાધા પોતાની નથણી ઢૂંઢે છે. સામળિયાને વિનંતી કરે છે કે તને જડી હોય તો આપ, કારણ કે મારી નથણીનો ચોર તું જ એક છે. અહમને તે આંચકી લે છે, મનને તે આંચકી લે છે, મનનો તે સ્વીકાર કરી લે છે, અને આખી આનંદની અવધિ અને આનંદનો ઉદ્ધિ નરસિંહ મહેતાએ પોતાની આ રાસલીલામાં પ્રગટ કર્યો. સવાર થવા આવ્યું, રાસલીલા પરાકાષ્ઠાએ પહોંચી, મસાલ આખી સળગી ગઈ, અને સળગી ગયેલી મસાલની સાથે સાથે જ્યોતિએ નરસિંહ મહેતાના હાથને પણ સળગાવવા માંડ્યો, અને નરસિંહ મહેતાનો હાથ પણ સળગી રહ્યો છે, પણ સળગતા કબીરા ખડા બજાર મેં લીએ લુકા કી હાથ, જો ઘર ફૂકે અપના ચલે હમારે સાથ, કબીરજીએ ગાયું. એ પ્રકૃતિ મળે છે, પ્રકૃતિનું રૂપાંતર થાય છે, પ્રકૃતિ દિવ્યતાના પ્રકાશની અંદર ઓગળી જાય છે, અને જ્યાં પ્રકૃતિનું દિવ્યતાના પ્રકાશમાં રૂપાંતર થાય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ